அதேவியாக்குக்ஷிரத்னம் சப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோச்சனதாயகம் பிரபு தத்வலோச்சனதாயகம். ராஜச்சந்திர வச்சனாமிருத் ஆக் 367 மும்பை வைசாக் வத் ஏகம் குருவார் 1948. આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો? નમસ્કાર પહોંચે. બહુ ટૂંકા ટૂંકા એક એક લીટીના પત્રો સૌભાગભાઈ ઉપર આ વર્ષમાં લખાય છે. અંતરંગની દશા એટલી અદ્ભુત છે, એક કૃપાળુદેવ એની પોતાની શૈલીથી વ્યક્ત કરે છે. આ પત્રમાં કહ્યું છે, ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. આ બે વિરોધાભાસી પરસ્પર વિરોધી અવસ્થા છે, ઉપાધિ અને સમાધિ. અહીંયા આપણને જ્ઞાનીનું ઓળખાણ માટેનું એક વિલક્ષણ અહીંયા આ પત્રમાંથી મળે છે કે ઉપાધિ તો કર્મજન્ય છે અને સમાધિ સ્વભાવજન્ય છે. ઉપાધિ એ સંયોગ છે, સમાધિ એ સ્વભાવ છે. સંયોગની નિર્મિતિ એ પૂર્વના કર્મના ઉદયને આધીન છે. સ્વભાવની નિર્મિતિ વર્તમાન પુરુષાર્થને આધીન છે. જે કર્મ ઉદયમાં આવ્યું છે તે તો હવે એની પરિણતિ એના ક્રમ પ્રમાણે, શુભ અશુભ પ્રમાણે થયા જ કરવાની છે. એ સંયોગ છે. સંયોગ ઉપર આપણું કોઈ હવે નિયંત્રણ નથી. તીર છૂટી ગયું છે, લગામ છટકી ગઈ છે, એટલે એના ઉપર કોઈ નિયંત્રણ હવે શક્ય નથી. વસ્તુને જો સમજાય તો પરમાર્થ આખો આવી નાની નાની મહત્વની રહસ્યભૂત ચાવીઓમાંથી સમજાય છે. પ્રત્યેક જીવને ઉપાધિ છે અને એનો સંસાર એ જ એનો ઉપાધિ, અને એની ઉપાધિ એ જ એનો સંસાર. તો આ જે ઉપાધિ જે છે એ શા કારણે છે, એનું સ્વરૂપ શું છે, એની સાથે જીવનો સંબંધ શું છે? તો એ ઉપાધિ પૂર્વે અજ્ઞાનવશ, મોહવશ, પ્રમાદવશ, જાણતા અજાણતા જીવે જે કર્મબંધ કર્યો છે તે કર્મબંધનો ઉદય છે, વિપાક છે. અને એ વિપાક એકવાર થયા પછી એ ઉદયને ટાળી શકવા માટે શક્રેન્દ્ર, નાગેન્દ્ર, ધર્ણેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. તો ઉપાધિ છે એ કર્મજન્ય છે, એ સંયોગ છે. એ સંયોગના સ્વરૂપને ટાળી શકવા માટે હવે કોઈ સમર્થ નથી. સમજણ જે કેળવવાની છે એ છે કે ઉપાધિ નહીં ટળે, પણ સમાધિ પોતે પોતાના ઉપયોગની જાગૃતિથી સ્વભાવનું અવલંબન લઈને, ભેદ જ્ઞાન કરીને, સ્વ અને પરદ્રવ્યનું ભેદ જ્ઞાન કરીને. ઉપાધિ એ કર્મજન્ય છે, કર્મ એ જડ વસ્તુ છે. 55માં પત્રમાં કહ્યું કે એ જડ સાથે જેટલો જીવને આત્મસ્વભાવે એની સાથેનો મેળ છે તેટલી એ જીવને અબોધતાની પ્રાપ્તિ હોય છે. તો આ કર્મ છે એ પડ છે, એ જડ છે, એ પોતાની પરિણતિએ ઉદયમાં આવ્યું છે. જેમ ઘડિયાળ જડ છે, 5 વાગે, 5:30 વાગે, 6 વાગે, 6:30 વાગે, 7 વાગે, બસ એની પરિણતિ થયા જ કરશે. એમાં તારે જોયા કરવા સિવાય શું કરવાનું છે? હું એમ કોકના અત્યારે 8 વાગવા જોઈએ, અરે 9 વાગે બાપા, જે થતું હોય એ એની પોતાની જે પર્યાય છે તે પ્રમાણે એનું પરિણમન થયા કરે, વધારેમાં વધારે તું એનો બોધ કરી શક, તું એનું જાણપણું મેળવી શક, એના બધા જ રહસ્યોને તું જાણી શક. કારણ કે જ્ઞાન ગુણ એ જીવમાં છે, જડમાં નથી. જીવ જાણી શકે બધું, કરી શકે નહીં. પરમાં કર્તૃત્વની જે માન્યતા છે એ જ મિથ્યાત્વ છે. પરમાં કર્તૃત્વની માન્યતા છે તે જ મિથ્યાત્વ છે. હવે ઉપાધિ છે એ સ્વ કે પર, એને પરમાર્થની અપેક્ષાએ વસ્તુની ખતવણી એના સ્વભાવને, એના લક્ષણને, એના ગુણને, એના ધર્મને, બધા પાસાથી જે જ્ઞાની પુરુષનાથી આપણે બોધ થયો છે એ બોધનું બિલકુલ નિરપેક્ષ ભાવે આપણે એનું અર્થઘટન કરીને સમજવા પ્રયત્ન કરવો. આને સમજણ કહેવાય. ખૂબ સાંભળ્યું હોય, ખૂબ વાંચ્યું હોય, ખૂબ લખ્યું હોય ને ખૂબ ઉપદેશ આપ્યા હોય, પણ સમજણમાં ઝીરો હોય તો, સમજણમાં ઝીરો. જાણકારી ઘણી, દુનિયાભરનો કોઈ ગ્રંથ એવો નથી કે એ જાણતો ન હોય. અધ્યાત્મના બધા ગ્રંથો વાંચી નાખ્યા અને બધા નયનું જ્ઞાન છે, સમજણમાં ઝીરો, એની સમજ નથી. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી આ કાળની અંદર એવો એક સમર્થ પુરુષ થયો કે આ મૂળભૂત વાત ઉપર જગતના જીવોને લક્ષ્ય કરાવ્યું. આત્મસ્થિતિની પહેલી ગાથામાં જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. અનાદિના સંસારની અને અનંત દુઃખોના મૂળમાં જો કંઈ હોય તો જીવની અણસમજ, ના સમજ છે, સમજણ નથી. જાણકારી ઘણી છે, જાણકારી ઘણી છે, સમજ નથી. આ સમજના અભાવની અંદર એ અનંત દુઃખને પામ્યો છે. ઉપાધિ છે એ દુઃખ જ છે, અને જ્યાં સુધી પરિભ્રમણ છે, સંસાર છે, ત્યાં સુધી એ ઉપાધિ છે. જન્મ જરા મૃત્યુ છે ત્યાં સુધી ઉપાધિનું સ્વરૂપ છે જ. આ અનંત દુઃખને પામ્યો છે કારણ કે એ સમજ્યો નથી. એને બોધ મળવા છતાં એને બોધિ પ્રાપ્ત થઈ નથી. બોધ મળ્યો છે પણ બોધિ પ્રાપ્ત થઈ નથી. અને બોધિ એટલે જે કહેવામાં આવ્યું છે એનું તાત્પર્ય, એનું તત્વ દ્રષ્ટિએ સમજણ, શબ્દ દ્રષ્ટિએ નહીં. આને શબ્દ દ્રષ્ટિએ સમજણ છે, નય દ્રષ્ટિએ સમજણ છે, વ્યાકરણ દ્રષ્ટિએ સમજણ છે, અલંકાર દ્રષ્ટિએ સમજણ છે, ન્યાય દ્રષ્ટિએ સમજણ છે, ભાષા દ્રષ્ટિએ સમજણ છે. કેવો ભાવ, કેવો વાત ને, કેવું તર્ક ને, કેવા દાખલા ને, કેવા ઓઠા ને, એ બધું જે હોય તે ઓઠા એના ઘરે. સમજણ શું છે, સમજ્યો શું,
સમજ્યાવણે ઉપકાર શો, સમજે જીન સ્વરૂપ.
તું બધું જ જાણે, વાંચે, સાંભળે કે કહે, પણ જો સમજણ ન હોય તો ઉપકાર શું એમાં. આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને એમાં મારું શું વેડ્યું. આ સાદી ભાષા, સાવ સાદી, આપણી દેશી ગામઠી, કે બધે ગમે એટલું કર્યું, આ આમ કર્યું, નાને આમ કર્યું, ના મોટો થયો, નાને આના ઘરે આમ, પણ એમાં મારે શું, મારું શું વેડ્યું. અહીંયા મારું એટલે દેહ અપેક્ષાએ નહીં, પણ આત્મ અપેક્ષાએ જેથી આ ભાવ જાગે કે આ બધું થયું પણ મારું શું વેડ્યું, મારા આત્માનું શું કલ્યાણ થયું. એ કર્મથી મુક્ત થયો, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. લક્ષ તો આ છે મારો, જેનાથી એ દિવ્ય તત્વ જંજીરો એની પુણ્ય પાપની બેડીઓથી મુક્ત થાય. એવું ઉપકારી હોય તો મને ઉપકાર, જો મારું બંધન તૂટે નહીં તો હું સાંભળ્યા કરું એમાં શું વળે. સાંભળ્યું બહુ સરસ મજા આવી ગઈ, તો તું સ્વાધ્યાય મંદિરમાં આવ કે હેમુ ગઢવી હોલમાં જા, શું ફરક પડે છે, શું ફરક પડે છે. સમજણ મળે છે, જે જીવના બંધન શિથિલ થાય છે, ક્ષીણ થાય છે, ક્ષય થાય છે. અને આ સમજાવી શકે એવું જો કોઈ જગતમાં તત્વ હોય તો એ સદગુરુ છે. માટે સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત, એ સદગુરુ છે. સદગુરુ ભગવંત આ સમજાવે છે એટલે કૃપાળુદેવે કહ્યું,
સદગુરુના ઉપદેશ વણ સમજાયન જિનરો, સમજાવણે ઉપકારશો સમજે જીન સ્વરૂપ.
આ સદગુરુના ઉપદેશ વિના નહીં સમજાય અને શિષ્યની ભૂમિકા વિના નહીં સમજાય. પણ ગુરુ શબ્દ એવો છે કે સાપેક્ષ સંબંધવાળો છે, શિષ્ય ન હોય તો એ ગુરુ જ નથી. જ્ઞાની પદ છે, સત્પુરુષ પદ છે, સત્યને પામ્યો છે, પણ ગુરુ તો ત્યારે જ આવે કે સામે શિષ્ય છે, તો નહીં તો ગુરુ છે નો. બધા જ જ્ઞાની ગુરુ નથી, બધા સત્પુરુષ ગુરુ નથી, અને બધા જ ગુરુ સદગુરુ નથી. પરમ કૃપાળુ દેવજે કહ્યું તેવી પ્રકારના એની વિભાવના છે, પરસેપ્શન છે ગુરુનો, એ સમજવો પડે કે જેનામાં માર્ગદર્શક પણ છે, ઉપદેશક પણ છે, જે માર્ગને આલોકિત કરી શકે એવી અભિવ્યક્તિ જેનામાં છે, એવું જેની પાસે આચાર છે, ચારિત્ર છે, એ સદગુરુ છે. એને જો અપૂર્વ વાણી નથી તો સદગુરુ નથી, એને પરમશ્રુતપણું નથી તો સદગુરુ નથી. કેમ કે અધ્યાત્મના રહસ્યો સમજાવી નહીં શકે, એ જાણી શકશે એ પોતે કેવડી થઈ જશે, મુક્તિ થઈ જશે, પણ એના થકી કોઈ નહીં પામે. તીર્થંકરની વિશેષતા મહાનતા એ છે કે તીર્થંકર જેવો કોઈ પરમગુરુ જગતની અંદર નથી. આત્માનું શ્રેષ્ઠ પદ એ છે કે તિનાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોહગાણમ. વાહ પ્રભુ, તમે તો તરી શકો છો જગતને તારવાની ક્ષમતા, તાકાત, શક્તિ, એનો આવિર્ભાવ એ તમારામાં છે. બુદ્ધાણમ બોયાણમ, બુદ્ધ તો ઘણા થયા પણ જગતના જીવોને બોધી આપે એવું સામર્થ્ય આપની પાસે છે. મુત્તાણમ મોહગાણમ, તમે તો મુક્ત થયા અને અનંત આત્માઓ મુક્ત થયા છે, પણ હે તીર્થંકર પરમાત્મા, તમારા થકી તો જીવો મુક્તિને પામે છે. માટે તીર્થંકરની વંદના છે, માટે તીર્થંકર આપણા શાસનનું અધિષ્ઠાન છે. અપેક્ષાએ તો બધા જ્ઞાની સરખા, બધા કેવડી સરખા, બધા અરિયંત સરખા, પણ તીર્થંકર કોઈ વિરલ છે, અદ્ભુત છે, એ જીવોની અપેક્ષાએ છે. સ્વ અપેક્ષાએ તો બધા પરિપૂર્ણ છે, પણ જગતના અન્ય ચેતનની અવસ્થાએ, અપેક્ષાએ, અન્ય ચેતન દ્રવ્યની અપેક્ષાએ તીર્થંકર પદ વિરલ છે, તારક પદ છે. આ ગુરુમાં તારક શક્તિ છે, આ તારક શક્તિનો આવિર્ભાવ જેનામાં છે એ ગુરુ છે. આ ગુરુ વિના કોઈ સમજાવી નહીં શકે, અને જે જે ભૂમિકા એ સમજાવે તેટલી ભૂમિકામાં એ ગુરુ છે. પછી કખ ગગ આપણને શીખડાવનાર પણ આપણો શિક્ષા ગુરુ છે, કોઈ વિદ્યા ગુરુ છે, કોઈ કુળ ગુરુ છે, કોઈ મત ગુરુ છે, કોઈ ગચ્છ ગુરુ છે, અને કોઈ સદગુરુ છે, અને કોઈ પરમ ગુરુ છે. તીર્થંકર 13મા ગુણસ્થાનક ઉપર રહેલા જગતના જીવોને પરમ કૃપાળુ દેવે પરમ ગુરુ કહ્યા છે. પણ આજે કંઈ એ તીર્થંકર સર્વકાળે વિદ્યમાન નથી, એટલે એની વાતને યથાતથ્ય અને એની જ દશાનો ઉપાસક એવો જે છે છઠ્ઠા ગુણસ્થાનક વાળો, એ સદગુરુ કીધો છે. અને એમાં પણ આ લક્ષણ વાળો, બધા જ છઠ્ઠા ગુણસ્થાનક વાળા નહીં, આ પાંચે પાંચ લક્ષણથી યુક્ત હોય એ સદગુરુ છે. આ સદગુરુ વિના કોઈ સમજાવે નહીં. ઉપાધિ અને સમાધિ બે વિરોધાભાસી શબ્દ છે, પણ ઉપાધિ છે એ સંયોગ છે, ઉપાધિ છે એ કર્મનું સ્વરૂપ છે, ઉપાધિ છે એ જળ છે, પર છે. હવે સમાધિ છે એ પુરુષાર્થ છે. સામાન્ય રીતે ઉપાધિ થાય એટલે અસમાધિ એવું આપણું ગણિત છે, અને આ વ્યવહાર જગતનું ગણિત સાવ સાચું છે. જેટલી ઉપાધિ એટલી અસમાધિ, બસ પ્રાકૃત મનુષ્યનું આ લક્ષણ છે. બરોબર છે, પ્રકૃતિગત મનુષ્ય એને જેટલી વેદના આવે એટલો દુઃખી થાય, બીજું શું, બિચારાના સંજોગો એવા છે, અને એ ઉદયાધીન છે. એના ભાવ અત્યારે ઔદયિક ભાવ છે, નિમિત્તાધીન છે, ઉદયાધીન છે. અને જગત હય કર્માધીના, આ જગતનું સ્વરૂપ જ છે કે જગતના જેવો કર્માધીન, જેવો એને ઉદય છે એવી પરિણતિમય છે. તદ્રુપ તન્મય યથાકાર, જરાય જુદો નહીં, જરાય જુદો નહીં. તો ઉપાધિ હોય એટલે અસમાધિ હોવી સાવ સ્વાભાવિક, એવું આપણે માનીને બેઠા છીએ. હવે પરમાર્થના ગણિતમાં જવું હશે તો ત્યાં એમ કે છે, અહીંયા ઉપાધિ હોવા છતાં, ઉપાધિ છે એનો સ્વીકાર છે, ઉપાધિ પ્રસંગ તો રહે છે, અમને ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. બસ આ ધર્મની પરિણતિ, આ ધર્મની ફલશ્રુતિ કે ઉપાધિમાં પણ સમાધિનું વેદન થવું એ ત્યારે જ થઈ શકે કે સંયોગોને આપણે જ્યારે માનીએ, સ્વીકારીએ કે આનો હું કરતા અત્યારે નથી, જે છે એ તો મારા પૂર્વના કર્તૃત્વનું આ પરિણામ છે, પણ અત્યારે એનો કરતા હું નથી, એટલે એમાં મારું કરતા પણ હું ચાલી શકે એમ નથી, હવે એમાં વધઘટ કાંઈ થાય એમ નથી, હાનિ વૃદ્ધિ કાંઈ થાય એમ નથી, પુણ્યની અવસ્થા સુખદ હોય ને મને એમ વૃદ્ધિનો ભાવ આવે કે હા ટેસડો, આવી સ્થિતિ દહ વરિયે તો આપણે તો તરી જાય, દહકો નો રે, દહકો 10 મિનિટમાં વહી જાય, અને અત્યંત કપરી સ્થિતિ આવે તેમ થાય કે જલ્દી ટળે તો સારું, ટળે નહીં, 6-6 મહિના ખાટલે રહી તો દરજ જાય નહીં, બધા જ ઉપાય કરીએ તો ખસે નહીં, આપણું કાંઈ ચાલતું નથી. ત્યાં આપણા પુરુષાર્થને બીજો કોઈ કરતાપણાને કોઈ અવકાશ નથી, કરતાપણું અજ્ઞાન ભાવનું છે, દેહ આધારિત છે, ઉપાધિ લક્ષિત છે, આ કરતાપણાની બુદ્ધિ છે, આ મિથ્યાત્વ છે, આપણું કંઈ જ ચાલતું નથી, કંઈ જ ફેરફાર શક્ય નથી, બદલ શક્ય નથી, પરિવર્તન શક્ય નથી. તે સમયે સંયોગોનો તું સાક્ષી બની શકે છે, સંયોગોનો તું સાક્ષી બની શકે છે, તટસ્થ નિર્લેપ, જે થતું હોય તે થાય, બીજું થાય, બીજાનું થાય છે, બીજા કરે છે, બીજું તત્વ છે, મારે એની અરે કંઈ સંબંધ નથી. હવે કરતા પણ ઉતારું ક્યાં છે? તો કે તું સ્વભાવમાં ઉપયોગમાં રહે તો તું વર્તે જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, તું સ્વભાવનો કરતા બની શકે છે. આ જીવ ઉપાધિના સમયે ઉપાધિ આધારિત કર્તૃત્વ કરી શકતો નથી, એ કરતાપણાનો ભાવ એનો મિથ્યાત્વ છે, અને એના કારણે ચાલતો પુરુષાર્થ એ અવળો પુરુષાર્થ છે. અહીંયા એ પોતે પોતાના સ્વભાવનો કરતા બની શકે છે કે હું તો માત્ર કેવળ જ્ઞાન દર્શન આનંદ સુખ ચૈતન્યનો પિંડ છું, જ્ઞાતા અને દ્રષ્ટા છું. આ જે આવેલા સંયોગો છે એ તો પર છે, એની સ્થિતિએ પરિણમન પામ્યા છે અને પરિણમન પામશે, કાળ સ્થિતિ પૂરી થશે ત્યારે તે ચાલ્યા જશે. આ પ્રકારનું સ્પષ્ટ આ સમજણ છે. જો તત્વજ્ઞાન જુદી વાત છે, સમજણ છે એ આચારની ભૂમિકાની વાત ચાલે છે અત્યારે. અને સમ્યક ચારિત્રનો ઉદય સમજણમાંથી થાય, ચારિત્રનો ઉદય કાંઈ ભેદભંગાના જ્ઞાનને નહીં, નિક્ષેપના જ્ઞાનથી ચારિત્ર ન આવે, પાંડિત્ય આવે. જીવને જરૂર છે સમજણ આધારિત ચારિત્રના ઉદયની. સંકિતને સમ્યક સમજણ કહ્યું છે, બીજી ભાષામાં કહીએ તો સમ્યક દર્શન એ સમ્યક સમજણ છે. દર્શન એટલે શું જોવાનું છે? બધા જ પદાર્થો કંઈ દ્રશ્યમાન નથી ત્યાં. સમ્યક દર્શન થાય એટલે દેહને આત્માને જોવો, તત્વને યથાસ્વરૂપમાં જોવો, પણ જોવું શું? એમાં કશું જ જોવાનું નથી કે ચશ્મા ચડાવવા પડે. સમ્યક દર્શનનો પ્રયોગ કરવો હોય ને પોતાના આંખના નંબર હોય અને ચશ્મા ન હોય તો શું લેવા જવું પડે કે ઉભો રહે મારા સમ્યક દર્શન ચશ્મા લઈ આવું? ચશ્માને સમ્યક દર્શન સાથે સંબંધ છે? હમણાં મને નહીં થાય, મોતિયો આવે છે, છ મહિનાની થાય ને તને સમ્યક દર્શન. કાળો મોતિયો આવે છે એ તો ભરી ક્યારેય ન પાકે ભાઈ, એને સરસો જોવાનું સમજણ. અંતરચક્ષુ, અંતરચક્ષુ, દિવ્ય ચક્ષુ. આ લોચનની વાત નથી, પુદ્ગલ આધારિત એની રચનાના આ લોચન ચર્મ ચક્ષુની વાત નથી. આ દર્શન જે કરવાનું છે એ દર્શન તે દિવ્ય વિચાર, નયન તે દિવ્ય વિચાર. બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત, બિના નયન કી વાત છે. અને બિના નયન નહીં થાય, પણ નયન કયા? દિવ્ય વિચારના. એ સમયે આ સમજણ ઉપાધિમાં પણ સમાધિ વર્ત્યા કરે. આ સાર છે અધ્યાત્મનો, સાધનાનો ફલશ્રુતિ છે. જીવ સાધનામાં છે કે નહીં, તો કે ઉપાધિ પ્રસંગ તો રહે છે. શબ્દ પ્રયોગ કેવો સરસ છે કે ઉપાધિ પ્રસંગ તો રહે છે. જીવ માત્ર સંસારમાં દેહધારી છે, તો દેહધારીની વિટંબણા એ તો સ્વાભાવિક છે. કૃપાળુદેવે લખ્યું છે આગળના એક પત્રમાં, આપણે વાંચી ગયા કે દેહધારીને વિટંબણા હોવી એ તો સ્વાભાવિક છે. એની વિટંબણા ન હોત તો એ ન હોત. જો એને વિટંબણાનો ઉદય ન હોત તો એ જ ન હોત. બધી જ વિટંબણા, બધા જ દુઃખો, એનો બધો સરવાળો અનંતનો કરીને જ્ઞાનીએ કીધું કે જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના. ભાઈ તું જન્મો છું એ જ દુઃખ છે, પછી ક્યાં વાત છે? એનો હિસાબ કરવા ક્યાં બેઠો? મારી આ તકલીફને, મારી આ તકલીફને, મારે આવો સંયોગોને, મારે ઓલાનું આમ છે ને તેમ છે ને. તું રોદણા રોવાનું બંધ કર ને તારા ગાણા ગાવાના બંધ કર. કેમ કે તું જન્મો એટલે તું આ દુઃખની કર્મકુંડળી લઈને જ આવ્યો છું. હવે એમાં મારા વિધાતાને પૂછવા જવાની જરૂર નથી. ઓછું કે વધતું તારતમ્યતામાં ફેર હોય, બાકી આ ન હોય એવું તો કંઈ બને નહીં. હવે શું કરવું? બસ આ સમજણ જો હશે તો એમાં સમાધિ કેવી રીતે મળે? અને કોઈ અવસ્થા એવી ખરી કે મરી ગયા પછી સમાધિ મળે? જીવતા મળે તો જ સમાધિનું સુખ અનુભવ, પછી શું ખબર છે, કોને ખબર છે? તો ઉપાધિ વર્તતી હોય તે સમયે જીવનું કર્તાપણું, સ્વભાવનું કર્તાપણું, પોતાના ગુણના આધારે, લક્ષણના આધારે, જ્ઞાની પુરુષ તરફથી મળેલ બોધના આધારે, સાધનાના બળથી, તપીને, તપ જગાવીને, આત્મતત્વ જગાવીને, એ જે કર્તૃત્વ થાય છે, સમાધિનું કર્તૃત્વ થાય છે, શાંતિનું કર્તૃત્વ થાય છે, સ્વભાવનું કર્તૃત્વ થાય છે, સવડો પુરુષાર્થ થાય છે, ઔષધ વિચાર ધ્યાન, વિચાર અને ધ્યાનની એ જે કંઈ પરિણતિ છે, એ પરિણતિનો પુરુષાર્થ કરીને જીવ ઉપાધિનો પ્રસંગ રહેતો હોવા છતાં આત્મસમાધિનો અનુભવ કરી શકે છે. અને જેણે આવી અલ્પ આત્મસમાધિનો અનુભવ જીવતા નથી કર્યો, એ શું સમાધિ મરણ કરવાનો હતો? રામના નામ લ્યો, સમાધિ મરણ, સમાધિ મરણ, શું સમાધિ મરણ? સમાધિ મરણ તો ઉપાધિ સમયે થતી સમાધિની પ્રાપ્તિ, એ ઉપાધિનું મરણ ત્યારે થાય છે, ઉપાધિનું મરણ થાય છે. જ્ઞાની પુરુષ અદ્ભુત વાત નાના નાના વાક્યોમાં મૂકે છે. આપણને આ સમજાવવું જોઈએ કે સંયોગની અંદર હું સાક્ષી છું અને સ્વભાવમાં હું કરતા છું. આપણે અત્યારે વિપરીત પરિણતિમાં છીએ, આપણે સંયોગમાં કરતા બની બેઠા છીએ અને સ્વભાવના સાક્ષી છે. એ ડાપણ છે ને, એ સ્વભાવના સાક્ષી થવાનું ડાપણ છે કે અરે મારે તો કાંઈ નથી, હું તો આત્મા છું, રેવા દે, કરતાપણું ક્યાં છે તારું આત્માનું? તું એમાં સાક્ષી બની બેઠો, મારે કાંઈ કાંઈ કરવું નથી, બસ આત્મા કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ કરવાની જરૂર નથી એ આમાં, ઉપાધિમાં તું સાક્ષી બન અને તારા આત્મ સ્વભાવનો તું કરતા બન. અનંતા જ્ઞાનીઓએ પોતાના આત્મ સ્વભાવને પ્રગટ કર્યો છે પોતાના મહાન કર્તૃત્વથી. તો આ બધા પ્રમાદી નહોતા. આખો જૈન દર્શન અપ્રમાદ યોગ છે. ગૌતમને ભગવાન કહે છે એક સમય પણ પ્રમાદ ન કર. તો પ્રમાદની વિપરીત સ્થિતિ પુરુષાર્થ, એનો મતલબ કે પડે પડે પુરુષાર્થ કર. આત્મ જાગૃતિનો, સ્વભાવ રમણતાનો, સ્વભાવ સ્થિરતાનો, સ્વભાવની જાગૃતિનો પુરુષાર્થ કર. પુરુષાર્થી આત્માનું કર્તૃત્વ છે અને આ કર્તૃત્વ કરવું જોઈએ. આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે આ મૂક્યું કે કર્મનું કર્તૃત્વ ટાળો અને સ્વભાવનું કર્તૃત્વ જગાવો. હાલ કંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો. પત્રાંક 368, મુંબઈ, વૈશાખ વદ 6, ભોમવાર 1948. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય. પત્ર પ્રાપ્ત થયું હતું, અત્ર સમાધિ છે. વાત આખા કેટલા પત્રોની અંદર આ શબ્દ વારંવાર આવશે. 24મા વર્ષમાં, 25મા વર્ષમાં અને 26મા વર્ષમાં, અને સાથોસાથ ઉપાધિનો ભીડો કેવો, તો એ આવશે કે ધડ ઉપર માથું ન રહે એવો ઉપાધિનો ચારે તરફથી ભીડો છે. ચારે તરફ જેમ અગ્નિ જ્વાળા સળગી હોય અને અંદર સળગતો હોય, એમ અમે આ સંસારના તાપની અંદર, ઉપાધિની અંદર છીએ, છતાં અંતરંગની સમાધિ છે. એ 3 વર્ષનો જે કાર્યકાળ છે, એ કાર્યકાળની અંદર જે કહે છે કે વધે ન ઘટે રંચરે, અમે હડસેલવા પ્રયત્ન કરીએ તો આ જતું નથી, એવી અવસ્થાની અંદર આ જ્ઞાની પુરુષે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયો છે ત્યારે વારંવાર એ મૂક્યું છે કે અહીંયા અમને સમાધિ છે, અમને સમાધિ છે. સૌભાગભાઈને લખ્યું, આગળના પત્રમાં આપણે જોયું હતું, અમારો ઉદય જોઈને તમે ઉદાસ થશો નહીં, ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં કે ઓહો આ તો કેવો દુઃખી છે. અમે કંઈ દુઃખી નથી, પણ વિષમ આત્મા એ જ અમારું દુઃખ છે. જો આત્મ સ્વભાવમાં અમારું કર્તાપણું છૂટી જાય છે, એટલું જ ત્યારે જ અમારા માટે મહાદુઃખનું કારણ છે, બાકી કંઈ દુઃખ અમને છે નહીં. કોઈ સ્થિતિનું, સંયોગોનું, સંબંધનું કોઈ દુઃખ અમને નથી. અદ્ભુત સ્થિતિ સમજવી જોઈએ. જીવને, પ્રત્યેકને આ સ્થિતિની અંદર છે, પણ બોધની અલ્પતા હોવાને કારણે આપણે સમાધિનો અહેસાસ કરી શકતા નથી. એ અહેસાસ ન થાય એ સમજાણું, પણ આપણને સ્વભાવનું કર્તૃત્વ સમજાતું નથી અને આ વિભાવના કર્તૃત્વની અંદર અવળા પ્રયાસમાં પડ્યા છીએ. ખરેખર તો ધર્મથી વિપરીત પુરુષાર્થ કરી અને ધર્મના ફળની આશા રાખીએ છીએ. આ આપણી મોટામાં મોટી કમનસીબી કહો કે કરુણ અવસ્થા કહીએ, કે ઉપાધિનો પ્રસંગ તો સર્વસામાન્ય છે, એનો સાક્ષી બની જા અને પોતાના સ્વત્વને જગાવીને એની અંદર રહેલા અદ્ભુત સામર્થ્યને જાગૃત કરી અને સમાધિના પુરુષાર્થથી એની અનુભૂતિ કર. અનુભૂતિનો માર્ગ અંતરંગ છે અને ઉપાધિનો માર્ગ તો બહિરંગ છે. એ બહિરંગ ઉપર આપણે કોઈ કંઈક આપણું ચાલે એમ નથી, પણ અંતરંગની અંદર તો આપણે આપણા સ્વામી છીએ. સ્વદ્રવ્યના ધારક થાઓ, સ્વદ્રવ્યના સ્વામી બનો. કૃપાળુદેવે આગળ લખ્યું છે બોધવચનોમાં, સત્તાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. સૌભાગભાઈના ચિરંજીવી મણિલાલ. સૌભાગભાઈએ પોતાની વ્યથા લખી કે મને શેનું દુઃખ છે, તો મણિલાલ સટ્ટામાં ચડી ગયો છે અને આ સટ્ટાની અંદર પડે એ મને જરાય અંદર ગમતું નથી અને એનું એનું દુઃખ રહે છે. સંતાન છે પોતાનું, પૈસો કમાવો છે, પણ માર્ગ ખોટો છે, સટ્ટાની લાઈન ઉપર ચડી ગયો છે. એટલે કે છે, એનો સટ્ટાને વિશે જીવ રહે છે, એનો જીવ સટ્ટામાં જ છે. અને આજે પણ સંસારના લગભગ જીવોની જે આર્થિક રાતોરાત પૈસા કમાવાની જે ઘેલછા જાગી છે, કરોડો રૂપિયા હું બની જાઉં જેમ બધાને, જેમ જાણે ધીરુભાઈ અંબાણી, પણ બધાનું કર્મ કુંડળીમાં ધીરુભાઈ અંબાણી ક્યાં લખ્યું છે, શું કામ માંડો છું. એ કરોડપતિ થયો હશે ત્યારે કેટલાય ભોંય ભેગા થયા હશે, તહીં થયું હશે ને. રૂપિયા તો એમને એમ છે, દ્રવ્ય તો એટલું જ છે, એમાં કઈ વધઘટ નથી. હિન્દુસ્તાનમાં 50,000 કરોડ રૂપિયાની નવી નોટ ધીરુભાઈ માટે રિઝર્વ બેન્કે છાપી નથી, અને છતાં 65,000 કરોડનો એ માલિક થયો, તેનો મતલબ કે કેટલાય ના ગયા પૈસા. એટલે પછી ખબર પડે કે કંઈકના હોનાના ઘરેણા વેચાણા ને કંઈકના બંગલા વેચાણા ને કંઈકની દુકાનોના પાટિયા બદલાઈ ગયા. સત્તાના વિશે જીવ રહે છે. પ્રારબ્ધની સામાન્ય ગતિથી જે છે એ પ્રમાણે ઉદયગત જોયા વિના આને અવણા પુરુષાર્થી કર્તૃત્વને અંદર નાખવું છે. આ સટ્ટો છે, બસ આજ કમાઈ લો, કાલ કમાઈ લો. જ્ઞાની કે છે કે સત્તાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે. કૃપાળુ દેવને કહ્યું કે તમે એને મણિલાલને કંઈક કહેજો. કૃપાળુ દેવે આ વૃત્તિ માટે થઈને જ્ઞાની શું કહે છે એ સમજવા જેવું છે. પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. કેવી અદભુત વાત મૂકે છે. બાકીની બાબતમાં બીજો સમજાવે તો હજી સમજી શકાય, આ બાબતમાં તો એ જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. કેમ કે બીજો ગમે એટલું કે પણ ઓલાને લાખ જ દેખાતા હોય, આમ હાથમાં જ છે જ, અને લઈ આવ્યો કોથળી હાથમાં આવી કે ગઈ, એટલે એને ગમે તેવો ત્યારે જ્ઞાની હોય તો એની વાત એને ન સમજાય. પોતાથી જયારે સમજાય એટલે પાટું લાગે, બરોબર ધુંબા લાગે તો સમજાય કે આ વાત ખોટી, આપણે ધંધો ખોટો કર્યો. એ સમજણ પણ પોતાને પોતાથી મળે. કેટલી જ્ઞાનીની વ્યવહાર દ્રષ્ટિ પણ કેટલી કુશળ છે. આપણે તો વિચક્ષણતા એ જોઈએ છે કે તમે કહી દો એટલે એ બસ નહીં કરે. એમ તો કૃપાળુ દેવ કે ના, એ નહીં બનો. સમર્થ જ્ઞાની કોઈ જીવને એમ કહે કે તું આ લોટરીનું કર્મા, તો કે એને સમજ પડે નહીં. આપણે તો કાલ લાગી જવાની છે અને આપણે કરોડ રૂપિયા આવી જવાના છે. સત્તાની વાત, આ બધા કેફ છે સંસારના. સંસારના અનેક પ્રકારની કામનાઓના, તૃષ્ણાઓના, વાસનાઓના જ્યારે વેગ જીવમાં જાગે છે, કોઈ પણ વિષય કસાઈનો વેગ જાગે છે, ત્યારે ગમે તેવો માણસ એને ત્યારે સમજાવી શકતો નથી. કેટલીક પરિસ્થિતિ જીવનમાં એવી છે કે જે પોતાને પોતાથી જ સમજાય. એટલે સત્તા વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. જીવે પોતે જ વિચાર કરવો પડે, પોતે જ વિચાર કરવો પડે. કેટલીક આવી પણ કમ્પલ્શન્સ જેને આપણે કહીએ, મજબૂરી જેને આપણે કહીએ, એવી સ્થિતિ છે કે જ્યાં ઉપદેશ પ્રવેશ કરી શકતો નથી. જીવના પરિણામ એટલા નિર્ધ્વંસ પરિણામ એને કહે છે. આપણા શાસ્ત્રમાં એક શબ્દ મૂક્યો છે, નિર્ધ્વંસ પરિણામ. કોઈ પણ બહારના યોગથી એ પરિણામને પાછા ન વાળી શકાય. આવા નિર્ધ્વંસ પરિણામ કોઈને કોઈ પ્રકારના કસાયના એ જીવને જ્યારે થાય, ત્યારે એ પોતે જ પોતાથી પાછો વળે તો વળે, બાકી કંઈ વળે નહીં. અને પોતાને જે કાંઈ એની અંદર સમજણ પ્રાપ્ત થાય, ગમે તે કારણે ધક્કો લાગે, કોઈ ઉદયનો ધક્કો લાગે, તો પોતે પોતે એમાંથી પાછો વળી શકે છે. ઓહો, હું આ શું. જેમ સ્થૂલીભદ્રના ચાળે ચડીને બીજા મુનિ નંદીસણ મુનિ એ કોસાને ત્યાં ગયા અને પેલી એને રત્નકંબલ લેવા મોકલા, અને એ બધી જ જગ્યાએ માર ખાતા ખાતા અથડાતા કૂટાતા પીટાતા જ્યારે આવ્યા, અને એ જ્યારે લાવ્યા ત્યારે ઓલીએ તો પાછું એ બધું નાખી દીધું ગટરમાં. તો કે તે આ શું કર્યું કે તો કે ગટરમાં નાખો ને તમે આવો, મહામૂલો સંયમ પણ ગટરમાં નાખી દીધો મારી સામે જોઈને, તો હું અહીંયા ગટરમાં નાખું છું. આવા કોઈ બોધથી પોતે પોતાને વિચાર કરીને, અરે એક આ વેશ્યા મને આ રીતે આટલું મારું અપમાન, અને ત્યારે સાધુપણાનો એને એ ભાન જાગૃતિ આવે છે. મહાસંયમ મુનિશ્વરો પણ ઘણી વાર અધપતનમાંથી આવા પાછા આવ્યા છે. શાસ્ત્રમાં તો બધા પ્રકારના ઉદાહરણો છે. જબરજસ્ત પતન થયું છે એના પણ છે, પતન ન થયું હોય એવા સ્થિર રહ્યા છે એવા ઉદાહરણ પણ છે, અને ઘોર પતનની ગર્તામાં પડી ગયા પછી ઉભા થઈને પાછા આવ્યા છે એવા પણ છે. આ કથાનો યોગની અંદર આ આત્માના સામર્થ્યની વાતો એટલી અદભુત રીતે ભરી છે, એટલે કથાનો યોગ પણ એટલો જબરજસ્ત છે કે જેવા તર્કને તત્વના ગ્રંથોના ગ્રંથો વાંચવાથી ન સમજાય, એ એક કથાથી આખું જીવનનું પરિવર્તન પણ થઈ શકે છે. જિનેશ્વર ભગવંતના બોધના પ્રત્યેક યોગ પ્રત્યે માત્ર જીવની કક્ષા પ્રમાણે જ પરિણમન થાય છે. કઈ દ્રવ્યનું યોગ મહાન છે એટલે પરિવર્તન ન થાય આપણામાં, ચરણાનું યોગ બહુ મહત્વનો છે આમ કરવાથી તોય પરિવર્તન ન આવે. યોગ યોગની જગ્યાએ છે. ઉપાદાનની યોગ્યતા પ્રમાણે જ્યારે નિમિત્ત નૈમિતિક સંયોગનો મેળ ખાય, જીવની તથા ભવ્યતા આવ્યા વિના મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. સંયોગ ગમે તે હોય, સાક્ષાત તીર્થંકરનું સાનિધ્ય હોય તો પણ. અને આ તથા ભવ્યતા પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. પોતાથી વિચાર, જેમ આ વ્યવહારમાં સત્તાની વાત છે, એમ આ જીવને પરમાર્થ માર્ગની અંદર પણ પોતાની મુક્તિની વાત પોતે વિચાર ન કરે ત્યાં સુધી સમજાય એવું નથી. એટલે આ આપ જે તત્વજ્ઞાન છે, આ સમજણ છે, કૃપાળુ દેવે એટલે કહ્યું કે કર વિચાર તો કામ. અમે આત્માની ગમે એટલી વાત કરીએ કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદામ, બીજું કહીએ કેટલું તો તને ઉપયોગી કંઈ નથી. અમારા શબ્દો આટલા બધા જબરજસ્ત, પણ તું તો પામીશ તેનાથી. તું જો વિચાર ન કર અમારી આ વાત ઉપર, તો કર વિચાર તો પામ. અને એટલા જ માટે તારી ભ્રાંતિ પણ ક્યારે ટળે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ. વિચાર ધ્યાન, તું જો વિચાર ન કર, પોતે જો વિચાર ન કરે તો પરમાર્થનો માર્ગ પણ પકડાય એવો નથી. એટલે વિચાર યોગ, કર વિચાર તો પામ, જે સૂત્ર પરમ કૃપાળુ દેવે આપ્યું છે એ તો 21મી સદીનું સૂત્ર છે. હમણાં એક જબરજસ્ત આપણા દેશની પ્રબુદ્ધ ચેતના, જાગૃત ચેતના, એમને મળવાનું થયું. એમણે સરસ વાત કરી, આખો એમ કે આ વિજ્ઞાનનો ને ટેકનોલોજીનો યુગ, અને એ યુગની અંદર હવે દરેક વખતે જેમ યુગ બદલાય એના એમ એના ઉપકરણ બદલાય છે, એમ વાત કરતા કરતા કીધું કે અત્યારે જો કંઈ કોઈ પણ જાતનું આવી આધ્યાત્મિક જીવન ક્રાંતિ લાવવી હોય તો એજ્યુકેશન સિવાય ન આવે. અને એણે કહ્યું કે એજ્યુકેશનની અંદર જે ફિલોસોફીના અને સાયકોલોજીના સ્ટુડન્ટ્સ છે, જે ગ્રેજ્યુએશન પછીના, એમને શ્રીમદ રાજચંદ્રનો ગ્રંથ આપ્યા વિના છૂટકો નથી. વિમલાતાઈજીએ વાત કરી, એમની સાથે મળવાનું થયું હતું કે શ્રીમદ રાજચંદ્રનો ગ્રંથ આપો ફિલોસોફી અને સાયકોલોજીમાં, એની તોલે કોઈ હિન્દુસ્તાનના નવયુવાનોને આ પોસ્ટ ગ્રેજ્યુએશન પછી જે આ વિષય રાખ્યો છે એને આ એક ગ્રંથ આપો, કે એની માસ્ટરી આવી જશે. જબરજસ્ત તાકાત એની અંદર છે. બીજું એને વાક્ય કીધું કે જેણે શ્રીમદ રાજચંદ્રજીને વાંચ્યા છે, જાણ્યા છે, એને વિવેકાનંદ વાંચવાની આવશ્યકતા નથી. જૈન સમાજના યુવાનોને હું કહું છું કે તમારું તો સદભાગ્ય છે કે તમને રાજચંદ્ર મળ્યા છે, એટલે બાકીના હિન્દુ સમાજને તો જી વિવેકાનંદ સમજીને પછી આ વાક્યને સમજવું પડશે, પણ તમારે તો એ કાંઈ જરૂર નથી. વાત ગૌણ છે. એને કહ્યું કે બહુ ઓછા લોકો સમજે છે, મને કોઈ પકડતા નથી, જરૂર નથી તમારે. કોઈના પ્રત્યેનો અનાદર નથી, પણ એક એવી ઊંચી ભૂમિકાનું તમને સરળમાં તત્વજ્ઞાન મળી ગયું છે. એક એક મેં યુવાનોને કહ્યું કે તમે આત્મસિદ્ધિ વાંચો, તો કે આત્મસિદ્ધિની ભાષા અમને સમજાતી નથી. એ કે આનાથી આ ગુજરાતી પ્રજાની મોટી કમનસીબી, જીવનનું મોટામાં મોટું દુર્ભાગ્ય કે આપણો દીકરો આપણી ભાષા ન જાણે, આત્મસિદ્ધિની ભાષા એને સમજાતી નથી. અરે ધન્ય છે મહાપુરુષને જેણે ગુજરાતી ભાષાને શબ્દના વૈભવથી તેજસ્વી બનાવી છે. ગુજરાતી ભાષાને આટલી સમૃદ્ધિ સામર્થ્ય પ્રદાન કરનાર શ્રીમદ રાજચંદ્ર જેવો પુરુષ તો આખા સાહિત્ય જગતમાં થયો નથી. એણે કહ્યું કે એક ગ્રંથ વાંચ્યા પછી એને માટે તો હું ગુજરાતી ભણી ગયો. અધ્યાત્મની આટલી અભિવ્યક્તિ તંતોતંત મુક્તિ સુધીની એ ગુજરાતી ભાષામાં કેવી? લોકો એમ સમજે કે હિન્દીમાં જરા સામર્થ્ય છે, ઇંગ્લિશમાં વધુ છે. એ કે હું તો અભિભૂત થઈ ગઈ કે આવું તો મને ઇંગ્લિશમાં ન લાગ્યું કે એ નબળું છે બધું, હિન્દી બધું નબળું છે કે. અરે કે મારો તો સંસ્કૃત પ્રત્યેનો અભિગમ હતો એ તૂટી ગયો. શ્રીમદ રાજચંદ્ર હેમચંદ્રાચાર્યજીએ ગુજરાતી ભાષાને જન્મ આપ્યો, લિપિને, ન્યાયને, વ્યાકરણને. અને શ્રીમદ રાજચંદ્રજી એને સજાવી ગઈ, તેજસ્વી બનાવી, કેટલા કેટલા શબ્દો આપ્યા એને અલંકારિત બનાવી, એને વૈભવ આપ્યો, ગુજરાતી ભાષાને વૈભવ આપ્યો. કે અધ્યાત્મ તો પછી. અને આ યુવાન એમ કે મને ગુજરાતી ભાષા આત્મસિદ્ધિની નથી સમજાતી. આથી વધારે આ દેશનું દુર્ભાગ્ય શિક્ષણ ક્ષેત્રમાં શું હોઈ શકે? આપણે સમજીએ છીએ કે અંગ્રેજી ભાષાના મીડિયમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણી પ્રજા આગળ વધશે? વિષય જુદો છે, સમજવું પડશે. ખાસ કરીને પરમાર્થ માર્ગના યાત્રિકોએ બધી વસ્તુ સમજવી પડશે. સમજણ આવતી નથી. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. બેયની વાત મૂકી, અજ્ઞાનીની મૂકી અને પણ કેવી અદભુત મૂકી. આખા જીવને ભવાંતરમાં રખડાવનાર જો કોઈ એક કર્મ હોય તો એ દર્શનાવરણીય. જ્યાં સુધી દર્શનાવરણીય કર્મ ન ટળે ત્યાં સુધી જીવને સંકેતની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. સમ્યક દર્શન વિના મુક્તિ માર્ગ તો શરૂ થતો જ નથી. કેવળ જ્ઞાનની ભૂમિકામાં પણ બોધ બીજ, બીજ વિના વૃક્ષ કેવી રીતે થશે, બીજ વિના પૂર્ણતા કેવી રીતે થશે, પૂર્ણિમા કેવી રીતે થશે? તો દર્શનાવરણીય કર્મ પહેલા હટાવવાનું છે. અને એ દર્શનાવરણીય કર્મનું વિશેષ ઉત્પન્ન થવાનું નિમિત્ત શું? આ દર્શનાવરણીય કર્મ કેમ જીવને બંધાય છે? જ્ઞાની કે છે વિશેષ ઉત્પન્ન થાય છે. જો કઈ જગ્યાએ વિશેષ ઉત્પન્ન થયું? તો કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. આ દર્શનાવરણીય કર્મ વધારે ક્યાં બંધાયું? શેઠિયા પાસે ધનની અપેક્ષા રખાય એમાં કઈ વાંધો નથી કે બોસને કઈ ઇન્ક્રીમેન્ટ દે, બોસની પાસે ઇન્ક્રીમેન્ટ દે. પણ આની અપેક્ષા ક્યાં છે? ધનની. જ્યાં દર્શનાવરણીય વિશેષ બંધાય છે, પ્રતિબંધ થાય છે, જ્ઞાનીને વિશે. એ કોની પાસે અપેક્ષા કરે છે? ધનની વાંછા ક્યાં રાખે છે? ધનાદિ એટલે અનેક પ્રકારની, એમાં ધન તો શબ્દ મૂક્યો છે મુખ્ય, કેમ કે આપણે મેઇન પ્રાયોરિટી શું કે બધું પછી, પહેલા થોડાક પૈસા દઉં એટલે પછી વાંધો નથી, વસ્તુ હું લઈ લઈશ. જ્ઞાની પ્રત્યેની વાંછા, જેટલી જેટલી જીવનની પરદ્રવ્ય પ્રત્યેની ઈચ્છા, કામના, વાસના, અભિલાષા, તૃષ્ણા, જે કઈ શબ્દ કેવો ઈ કયો, સ્પૃહા, આ જો જ્ઞાની પ્રત્યે રાખી કે ઈ આપે, એના ચમત્કારથી, એની સાધનાથી, એની સિદ્ધિથી, એની કૃપાથી, એના અનુગ્રહથી કંઈક અમને લાભ થઈ જાય, કંઈક હરખું થઈ જાય. અને એવી માગણીથી એને નમસ્કાર, એવી માગણીથી એને વિનય, એવી માગણી, એવી વાંછાથી એની ભક્તિ. તો કે છે, જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે તો ત્યારે શું ઉપાર્જન કરે છે? એ જીવ શું ઉપાર્જન કરે છે? જ્ઞાની પાસે આવી વાંછા કરવાથી એ શું ઉપાર્જન કરે છે? દર્શનાવરણીય આવી ઈચ્છાથી જ્ઞાની પાસે જતો હોય, 1000-2000 નો ખર્ચો કરીને મોટર લઈને, અમે તો દર્શન ઈ બસ જ્યાં દર્શન કરવા ગયા હતા. શું હતી અંદર વાંછા? શું હતી? આત્મકલ્યાણની હતી? બીજી કંઈ હતી? પ્રોબ્લેમ કંઈક આવ્યો હતો? આમ થયું, છોકરાને વિઝા મળે પણ તરત જ્યાં દર્શન કરી આવ્યા. હા, બહુ સારું કર્યું. કયું કર્મ ઉપાર્જન કરીને આવ્યા? અને દર્શનાવરણીય કર્મ જીવને ભમાવનાર સંસારની અંદર, મોક્ષ માર્ગથી દૂર રાખનાર એકમાત્ર કર્મ. એકવાર દર્શનાવરણીયનો ક્ષય થયો તો કે છે કે દર્શન મોહનો, ચારિત્ર મોહનો લટક્યો તો હજુ ઠેકાણે આવે છે, પણ દર્શન મોહનો ભટકેલો ક્યારેય એ ઠેકાણે આવતો નથી. એની ચારિત્રની અલ્પતાને જ્ઞાનીઓએ ક્ષમ્ય ગણી છે. ચારિત્ર મોહ કદાચ હોય તો જ્ઞાનીઓએ ક્ષમ્ય ગણ્યો છે, પણ દર્શનાવરણીયમાંથી ભટક્યો ગયો. એટલું બધું મહત્વ. અને આ ઉપાર્જન ક્યાં કરે છે? કે જ્યાંથી સમ્યક દર્શન એને મેળવવું જોઈએ. એને સમ્યક દર્શન કેની પાસેથી મળે? જ્ઞાની પાસેથી. તો જ્યાંથી સમ્યક દર્શન મેળવવાનું છે, જ્યાંથી દર્શનાવરણીય કર્મ ટળે એવી જેવી સ્થિતિ જ્યાંથી જીવની પ્રાપ્ત કરવાની છે, તે જગ્યાએ જઈને આ જીવ ધનાદિની, પરપદાર્થની, પરદ્રવ્યની, પુદ્ગળની, પૌદ્ગલિક સુખની, પૌદ્ગલિક પદાર્થની વાંછા રાખે છે. પરિણામ શું થાય છે? કે જે સમ્યક દર્શન આપવા માટેના સમર્થ છે એની એક ક્ષમતાથી દૂર પોતે પોતાના કૃત્યથી, અપકૃત્યથી શું ઉપાર્જન કરે છે? એના સંગમાં, જ્ઞાનીના સંગમાં રહીને એણે દર્શનાવરણીય કર્મને વિશેષપણે ઉત્પન્ન કર્યો, વિશેષ ઉત્પન્ન કર્યું. સંસારના સંગની વાત નથી. તું કદાચ વિચાર કર કે તારા દાદા તને કંઈક થોડીક બક્ષિસ આપી દે તો આપે, દાદા આપે, ભાઈ આપે, સસરા આપે, થોડોક સંપત્તિમાં કંઈક લાભ વગેરે આપે, કોઈક ભાઈબંધે આપે, કલ્યાણ મિત્રો ન આપે. પરંતુ જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે એવા જ્ઞાની પુરુષ પાસે આપણી અપેક્ષા શું હોય? જ્ઞાની પાસે વાંછાનું સ્વરૂપ શું હોય? જ્ઞાની પાસે ઈચ્છાનું સ્વરૂપ શું હોય? જ્ઞાનીની ભક્તિ, જ્ઞાની પ્રત્યેની પ્રીતિ એકમાત્ર ભાવથી કરવાની. શું ભાવ? મારા દર્શનાવરણીય આવરણ ટળે, મને સમ્યકત્વની પ્રાપ્તિ થાય, અનાદિ મિથ્યાત્વ અને અજ્ઞાનને કારણે મારો પુરુષાર્થ અવળો જ ચાલ્યો છે, પ્રભુ મને જો દ્રષ્ટિ મળી જાય તમારી પાસેથી, એકમાત્ર દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, એને સમ્યક દર્શન કહીએ છીએ, હું પછી મારા પુરુષાર્થથી આખા મારા સંસારના ક્રમને બદલી નાખીશ. જે જ્ઞાની પાસેથી આવી મળવાની સંભાવના છે ત્યાં જઈને જ જીવ પોતે જ પોતાનું બંધન ઊભું કરે છે. આ જીવની અવસ્થા, આ અજ્ઞાનીની અવસ્થા, આ મોહગ્રસ્ત જીવની અવસ્થા, આ મિથ્યાત્વી જીવની અવસ્થા. હવે સામે જ્ઞાની તે સમયે શું કરે છે? જ્ઞાનીને ઓળખવા છે ને, ઓલો ભક્તિ કરવાનો જો બરાબરની, કેમ કે એને ધનાદિની વાંછા છે એટલે કોઈ કસર બાકી રાખે એમ, કોઈ કસર બાકી નહીં રાખે, બધા નાટક કરી શકશે. જ્ઞાની તો કે છે કે ઘણું કરીને જ્ઞાની તેવો કોઈ પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જુઓ જ્ઞાનીની આ આચરણા, અંતરંગ સ્પૃહા જેને નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આ અંતરંગ સ્પૃહા એટલે તારી જેટલી પૌદ્ગલિક તે આકર્ષણ મૂક્યા હશે, જ્ઞાની નજર પણ નાખતા નથી કે આની ભક્તિથી ને આની પ્રીતિથી ને આના ભાવથી ને મને આ સગવડ ને મને આ સાધન ને મને આ સુખ સામગ્રી બધી મળશે. જ્ઞાનીને અંતરંગમાં પણ સ્પૃહા નથી. આવી એની આચરણા છે દૂર. લેશ માત્ર પણ લેપાતા નથી, કારણ કરુણાનો ધોધ વર્તે છે એ સમયે જ્ઞાનીમાં. એ ન આપવા છતાં એ જીવને કેટલું આપે છે અજ્ઞાનીને. ઓલું કર્મ ઉત્પન્ન થવા દેતા આ ઉપકાર જોયો જ્ઞાનીનો. જ્ઞાની તે સમયે પોતાની આચરણાથી આવો પ્રતિબંધ એટલે કે દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ પોતા થકી પોતે એનું નિમિત્ત બને કોઈ જીવના સંસાર પરિભ્રમણનું આ જ્ઞાનીને માન્ય નથી. અમારાથી કોઈનું કલ્યાણ થાય તો બરોબર છે, પણ અમારા થકી કોઈ જીવને દર્શનાવરણીયનું આવરણ આવે અને અનંત સંસારની અંદર એ જીવ પડી જાય, સતથી વિમુખ થાય, સતથી ફેંકાઈ જાય, આ જ્ઞાનીને સહન ન થઈ શકે એવી જ્ઞાનીની અવસ્થા છે. જગતના સર્વજીવોનું કલ્યાણ હો, સર્વજીવોને શાંતિ મળો, સર્વજીવોને આત્મસ્વસ્થતા પ્રાપ્ત થાઓ, સર્વજીવો આત્મસમાધિ પ્રાપ્ત કરે, અને એ માટે જ્ઞાની ક્યારેક અપવાદરૂપ દુઃખદ પરિસ્થિતિ સહન કરીને પણ જીવના કલ્યાણની અંદર કોઈ દી પાછા પડે નહીં. આ જ્ઞાનીનું લક્ષણ. એવો જ્ઞાની ક્યારે કોઈના સંસારમાં નિમિત્ત બને નહીં. આ એ બતાવે છે. એવો પ્રતિબંધ દર્શનાવરણીયનો પ્રતિબંધ થાય, એવો પ્રતિબંધ કોઈને કોઈ પણ જીવ હોય પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. કોણ વર્તે? એવો જ્ઞાની. આ જ્ઞાનીની ઓળખાણ છે. પણ ઠીક, તમે આવ્યા છો, હવે આપણે આટલું કરી દઈશું તમારું. લાવ કોથળી બાસ્કેટની, લાવ બીજી ભભૂતિ મારીને, હાથ ફેરવો, દંડા માર્યા, ધુંબા માર્યા ને પીછું ફેરવીને, શું આ બધા ચાડા માંડ્યા છે? શું વાત કરો છો તમે? આ વિતરાગનો માર્ગ લઈને બેઠા છીએ. કોની કઈ આકાંક્ષા પૂરી કરવાની છે? કોને કયા કર્મોના પ્રતિબંધની અંદરથી એને છોડાવવાનો છે કે એને દાખલ કરવાનો છે? કોઈ વાત હોય તો એ વાતને કેમ શાંત કરી દેવી? ભૂલી જાઓ, જે છે એ સહન કરી લો, વાત પૂરી થઈ ગઈ. એ સિવાય કઈ છે? જ્ઞાન વાર્તા લખો. વારંવાર સુભાગભાઈને લખે છે કે તમે જ્ઞાન વાર્તા લખજો. કેમ? સુભાગભાઈને નહીં ખબર પડતી હોય, છતાંય જ્ઞાનીને ટકોર કેરા કરે છે કે ભૂલથી પણ, સંસારની ઉપાધિના પ્રેશરથી પણ ક્યારેક ઉપયોગ ચૂકી જવાય અને તમે તમારી વ્યથા લખો છો, પાછા એ જ લખવા માંડતા નહીં. અમારી યારે પછી આજનો રે, દરેક પત્રમાં પછી મણિલાલનું શું ને, ઓલાનું શું ને, તંબકલાલનું શું ને, પછી આનું શું ને, પછી ઇજ્જતનું જોજો. પાછા અમારી યારે વાત કરવી છે તો જ્ઞાન પ્રસંગ જ લખતા રહે, દરેક પત્રમાં ટકોર. સમાધાને આપી દીધું હોય, દ્રષ્ટિ પરી ફેરવાવી દીધી હોય, પાછું કે જોજો, પછી ભૂલતા નહીં, જ્ઞાન વાર્તા લખજો કેટલા પત્રોમાં. અને પાછા લખે કે અમે તમને જવાબ ન લખીએ તો તમારે તો જ્ઞાન વાર્તા જ લખવાની, અમે તમારા પત્રના ઉત્તર ન લખીએ. હવે આ તો જબરજસ્ત માસ્તર છે ને. આ તો ઓળખવા છો, જ્ઞાનીને ઓળખવો છે, આવો લોકોત્તર પુરુષને ઓળખવો છે. જેમ જેમ એની ઓળખાણ થશે એમ એમ આપણે આપણા આત્માને ઓળખતા શીખી જઈશું. આ પરમાર્થ માર્ગનું રહસ્ય છે. આવા પુરુષને ઓળખતા ઓળખતા જ, આવા પૂર્ણત્વને ઓળખતા ઓળખતા જ પોતાના સ્વરૂપનું ઓળખાણ થાય. અવ્યક્ત ક્યારેય પોતાથી પોતાને ઓળખાવાનો નથી, પણ વ્યક્ત તો ઓળખાય કે નહીં? એમ જ્ઞાની છે એ વ્યક્ત ચેતના છે. અહો જ્ઞાનીઓ જેણે અદ્રશ્યને દ્રશ્ય કર્યો, એ તો વ્યક્ત ચેતના છે. જેટલા પ્રમાણમાં જ્ઞાની ઓળખાશે તેટલા પ્રમાણમાં જીવ પોતાને ઓળખશે. સ્વ આત્માને ઓળખવા માટેનું એક જ માધ્યમ છે કે તું આત્મત્વ પ્રાપ્ત પુરુષને ઓળખ. જેથી પુરુષ ઓળખાશે તેથી તને તનો આત્મા ઓળખાશે, અને જ્યાં સુધી તને કોઈ આત્મત્વ પ્રાપ્ત પુરુષનું ઓળખાણ થયું નથી, જ્યાં સુધી જીવને સત્પુરુષનું ઓળખાણ થયું નથી, ત્યાં સુધી કોઈ પોતે પોતાના આત્માને ઓળખે એ ત્રણ કાળમાં સંભવિત વાત નથી. આ જૈન દર્શનનું રહસ્ય છે. ભગવાન કુંદકુંડાચાર્યજીએ એટલા જ માટે નિયમસારજીની ગાથામાં કહ્યું,
જે જાણ તો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યય વડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
એનો મોહ વિનષ્ટ થઈ જાય છે. અરિહંત એટલે પૂર્ણ સ્વરૂપને જે ઓળખે છે એ પોતાના આત્માને ઓળખે છે. કૃપાળુદેવ લખે છે, સત્પુરુષોના ચરિત્રો વાંચવા, અને જે સત્પુરુષોના ચરિત્રના રહસ્યને પામે છે તે સત્પુરુષ જેવો જ થાય છે. તો સત્પુરુષ થવાનો, આત્મસ્થ થવાનો એકમાત્ર ઉપાય આવા આત્મત્વ પ્રાપ્ત પુરુષની ઓળખાણ કરવાનો છે. માટે કૃપાળુદેવને ઓળખો, એનું વ્યક્ત સ્વરૂપ વધારે છે માટે ઓળખો, અને એના પત્રોમાં એનું વ્યક્ત સ્વરૂપ વધારે છે માટે ઓળખો, માટે એના પત્રનો આધાર લ્યો. આ મહાનમાં મહાન શાસ્ત્ર, આ શાસ્ત્રનું શાસ્ત્ર આ છે કે જેમાં એણે પોતાની આત્માને ઓળખાવ્યો છે. તો કૃપાળુદેવની આ જાગૃત ચેતના, પ્રબુદ્ધ ચેતનાને ઓળખવા માટે પ્રયત્ન કરો, આપણને આપણી ચેતનાનો અહેસાસ થશે, અનુભૂતિ થશે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. આ જ્ઞાનીનું વિલક્ષણ છે. એ ક્યારેય આપણી ધનાદિ વાંછાને જ્ઞાની પોષણ આપે નહીં, જ્ઞાની એને પુરસ્કૃત કરે નહીં. અને ઉલટાનું એવો પ્રતિબંધ જીવને ન થાય એવી વર્તના જ્ઞાની કરે. એક આચાર્ય મહારાજે મને બહુ સરસ કીધું કે જગતના જીવો તો સમજ્યા વિના આવે એટલે આ તો જેવો તેવો ઘાટ છે કે એમ કે મહારાજ સાહેબ બાસ્કેપ નાખો એટલે અમે કોથળીમાંથી નાખી કે, પણ અમે શું બોલીએ છીએ જો સમજે ને તો ભાગી જવાય છે. ઠહ ઠહ સ્વાહા, કે અમે જો અમે સાચું બોલીએ ભાવથી કે તારો સંસાર સત્યાનાશ, ધનોત પનોત નીકળી જાવ તારા સંસારનો. એ કઈ એવી શક્તિ છે અમારી, અને અમારા યોગ બળથી, યોગનું આવાહન કરીને અમારે જયારે કોઈ એવું હોય ને એટલા માટે શિષ્ય બનાવે ને ત્યારે એને વાત કે તારા રહ્યો સયો સંસારી ભાવ હોય ને એનું ખેદાન મેદાન નખો જ નીકળી જાવ તારા સંસારનું, એ જો ખબર પડે આને તો મારી પાસે વાસ્કેપ ક્ષમતામાં ઉભો રહીએ નહીં. પણ આ તો લૌકિક ધર્મ આવેલા કરે છે, અને આપણને એમ થાય કે બસ આમ આમ કરે તો મજા આવે, આમ કરે બસ આપણે એમાં પડ્યા છીએ. ઓલો કે અમે જે દી આ કરીએ તે દી એમ થાય કે આનું બધું ભયું જાય છે, કેમ કે તો જ અમારે પાટે આવવાનો છે અને આવ્યો હોય તો ટકવારો છે. પણ આપણને આવા પરમાર્થ માર્ગના રહસ્યની કાળજી બહુ છે નહીં. એનું કારણ છે કે વાંચવું છે, બધું સાંભળવું છે, ઊંચું બોલવું એથી ઊંચું છે. જે સાંભળ્યું નથી અને જે વાંચ્યું નથી એવું અદક કરીને બોલવું છે, સમજવું નથી. સમજણ વિનાનું અધ્યાત્મ એ શબ્દોનો વ્યાપાર છે. સમજણ હૃદયને સ્પર્શે, એમાંથી ચારિત્રની પર્યાય નીપજે છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં રહસ્ય કીધું કે એકવાર દર્શનાવરણીય ગયું પછી ચિંતા કરમાં
વર્ધમાન સંકિત થયે ટાળે મીઠા ભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ.
આ સમ્યક દર્શન વર્ધમાન થાય. કયું સમ્યક દર્શન વર્ધમાન થાય છે? આ શુદ્ધ દર્શન અને જ્ઞાન યુક્ત જે છે એ મિથ્યાભાસને ટાળે છે, ચારિત્રનો ઉદય થાય છે, અને વિતરાગ પદમાં વાસ થાય છે, અને જ્યાં વિતરાગતા છે ત્યાં જ સર્વજ્ઞતા છે. એટલે કેવળ જ્ઞાન થયું છે. અદભુત વાત જ્ઞાનીઓની છે. જ્ઞાનીઓ પોતા થકી કે છે કોઈને આવો પ્રતિબંધ ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. આજે આપણે જ્ઞાનીને ઓળખવા જોઈએ અને આપણી જાતને પણ ઓળખવી જોઈએ. અને જ્ઞાનીને ઓળખા પછી જ્ઞાની પાસે માત્ર મોક્ષ અભિલાષ સિવાય બીજી કોઈ આપણી અપેક્ષા રહેવી જોઈએ નહીં. જ્યારે દર્શન થાય ત્યારે પેલા દર્શનની વિશુદ્ધિ ભાવની કે હું પ્રભુના દર્શન માટે શું કામ આવ્યો, મેં એમના વચનો હાથમાં શું કામ લીધા. કોઈ પણ લૌકિક ભાવનો અંશ પણ આવે તો સમજવું કે મારી આ સાધનામાં દૂષિત છે, ખંડિત છે. પ્રસિદ્ધિનો ભાવ હતો, જરા વ્યક્તિગત ઓલાનો ભાવ હતો, આટલું દૂષિત છે, પ્રાયશ્ચિત લઈ લેવું.